પ્રશ્નો તમે કોઈ પ્રશ્ન છે નહીં, પત્ર સંબંધી કઈ પ્રશ્નો થાય એવું છે? સત્પુરુષની દશા સમજાવી છે કે પોતાના સત સ્વરૂપની દશા સમજાવી? આ ભેદ પડવો જોઈએ. શું ભાવના ભાવવાની? પત્ર છે એ નથી વાંચનનો વિષય, નથી શ્રવણનો વિષય, ધ્યાનનો વિષય છે. અને આત્મધ્યાન એ આત્મવિચાર વિના થાય નહીં. કૃપાળુદેવે લખ્યું છે એ આત્મવિચાર વિના આત્મધ્યાન થાય નહીં. આત્મવિચાર આત્મચિંતનથી થાય. આત્મવિચાર આત્મચિંતનથી થાય. અને આવું સ્વરૂપ અંગેનું ચિંતન એવો ગંભીર્યપૂર્વક પત્ર જો હોય તો એમાંનો આ એક છે કે જેમાં કૃપાળુદેવે આત્મચિંતનની એક અદ્ભુત વિવરણ લખી નાખ્યું છે. અંબાલાલભાઈના કોઈ સંબંધીનું ફરેણી ગામ હતું, ત્યાંથી ખેડ ખંભાતથી ત્યાં રોજ એ જતા. અને પછી એને કૃપાળુદેવ પાસે પૂછ્યું હતું કે શું એમને કહેવું કે જેથી કરીને એમનું સમાધિ મૃત્યુ થાય. એ સમયે કૃપાળુદેવે આ પત્ર એમને લખ્યો કે તમે આની ત્યાં ચર્ચા કરજો. પાત્ર જીવ છે, જો ઉપયોગમાં ઢળી જશે તો કલ્યાણ થઈ જશે. ફરેણી ગામ અંબાલાલભાઈનો જે શાળા હતા કે એ કોઈ, એ રોજ ખંભાતથી જતા. એટલે પત્રો એક વિશેષ પરિસ્થિતિને લક્ષમાં રાખીને લખાયો છે. કૃપાળુદેવની વિશેષતા એ છે કે દરેક પત્રનો સંદર્ભ પકડીએ એટલે પત્રનો અર્થ બદલાઈ જાય, એનું મહાત્મ્ય બદલાઈ જાય. જેમ સૌભાગ્યનો પ્રશ્ન છે એ મગજમાં છે તો આત્મસિદ્ધિ લખાઈ ગઈ. જેમ પ્રભુશ્રીએ લખેલું કે સંકેત કેમ થાય, નહીં તો દેહ છૂટી જશે, તો છ પદનો પત્ર લખાઈ ગયો. જેમ સૌભાગ્યના અંતિમ દિવસો મગજમાં છે લક્ષમાં, અને તે દિવસોમાં મુંબઈથી પત્રો લખાયા, એ અદ્ભુત પત્રો લખાયા. એમ અહીંયા અંબાલાલભાઈને કહે છે કે આ તમે આ વિચારણા જો થાય તો એ પાત્ર જીવ છે, પામી જશે. જો એનું ચિંતન સ્વરૂપ તરફ ઢળશે તો શું કીધું?
જે ખાસ કરીને આમાં બે વસ્તુ ઉપર જે ભાર છે, અને એક સ્વરૂપ પ્રત્યેનું પ્રમાદ. અને જેમ કે ઉત્તરાધન સૂત્રમાં જેમ સમયમ ગોયમ માપ અમાય, એટલે ભગવાન એ જ કહે છે કે તું જરા પણ લેશ માત્ર પ્રમાદ નહીં કરે. એટલે એકચ્યુઅલી આપણે માનીએ છીએ કે આ ખરેખર સાધક જીવો માટે જ વાત થતી, તો આ વાત છે એ બે અગત્યની આ જ વાત થઈને કે એક અજ્ઞાન અને બીજું સ્વરૂપ પ્રત્યેનો પ્રમાદ, એ બે જ કે બીજી કાંઈ? અને આપણે એના ઉપર વધારે કોન્સન્ટ્રેશન કરવું પડે ને?
એ જ આપણે વાત થઈ ને કે જીવને પોતાના સ્વરૂપનું ભાન નથી. અનાદિકાળથી એને પોતાના સ્વરૂપ વિશે જ અજ્ઞાન વર્તે છે. બાકીની બાબતમાં તો એના જ્ઞાનનો કોઈ પાર નથી. કોઈ વસ્તુ એવી નથી કે આ હું નથી જાણતો. અથવા આ હું જાણી નહીં શકું એવું એ માનવા તૈયાર નથી. કંઈ પણ વસ્તુ દેખાડો, જઈએ જોઈએ વાંચીએ, આપણને તરત ખબર પડી જાય. બરાબર ને ભીખુભાઈ? જગતની અંદર કોઈ ચીજ એવી નથી કે મને ખબર ન પડે, એક પોતાના સ્વરૂપ સિવાય. આ અજ્ઞાનનું મૂળ છે. નહીં જાણ્યો નિજ રૂપ કો, સબ જાણ્યો સો ફોક. કૃપાળુદેવ અને તીર્થંકર પરમાત્મા કહે છે કે જ્યાં સુધી સ્વરૂપ નથી જાણ્યું ત્યાં સુધી જાણેલું તમામ ફોક છે, અને જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. કોઈ ચીજ એની બહાર નથી. આવી અદ્ભુત વિચારણા આ પત્રની અંદર સ્વરૂપ સંબંધી છે. અને જીવને એક અજ્ઞાન છે સ્વરૂપ સંબંધી, અને બીજું તમે કહ્યું તેમ પ્રમાદ છે, કે એને સ્વરૂપ સંબંધી જ્ઞાનીઓ પાસેથી જ્ઞાન મળે છે તોય ચિંતન નથી કરતો, ફંટાઈ જાય છે આડો અવડો. બીજી વાતમાં બાહ્યમાં બાહ્ય મહાત્મ્ય અને બાહ્ય જાણકારી, ને જાણકારી અને જ્ઞાન એ બે જુદી વસ્તુ છે. જાણકારી અને જ્ઞાન એ બે તદ્દન જુદી વસ્તુ છે.
છતાં દરેક અવસ્થામાં આપણે જ્ઞાન નથી એટલે પડી જાય છે, જાણે અજાણે.
ન્યારો નથી રહી શકતો કે હું આ જાણું છું, હું એનો જાણનાર હું છું. જેમ ઉદાહરણ જ્ઞાનીઓ આપે કે દર્પણની અંદર જ્યારે આપણે આપણું પોતાનું મુખ જોઈએ છીએ ત્યારે દર્પણમાં રહેલું પ્રતિબિંબ આપણે નથી, તે હું નથી, આવી જાગૃતિ ખરી? જે દેખાય છે આપણને એમ થાય કે આ જ પરિચિત છે, ચિર પરિચિત, આ જ હું. જગત પણ મને આ જ સ્વરૂપ, મારા આ જ સ્વરૂપને જુએ છે, અને હું પણ આ જ સ્વરૂપ જોવા માટે દર્પણને જોઉં છું, કેમ કે મને મારા પોતાનું સ્વરૂપ દેખાતું નથી, પણ દર્પણથી મને ખ્યાલ આવે છે કે હું આવો છું. પણ તે સમયે જેને આટલી જાગૃતિ વર્તે છે કે દર્પણમાં દેખાતું મારું પોતાનું જે પ્રતિબિંબ છે દેહાદીનું, તે હું નથી, હું તેનાથી ભિન્ન છું, એટલે આ પ્રતિબિંબને જે જાણનારો છે તે હું છું. એટલે આ જણાય છે તે હું નથી, પણ જે જાણે છે તે હું છું. આ સૂક્ષ્મ વિચારણા ઉપયોગપૂર્વક થાય તો જ પકડમાં આવે, નહીં તો છટકી જશે. તો જગતમાં જેટલું જેટલું જણાય છે તેનાથી હું ભિન્ન છું. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રત્યેક સ્થિતિની અંદર હું જાણનારો છું, હું જોનારો છું, હું વેદનારો છું. એ પદાર્થ હું નથી. ભલે કાલ સુધી મારા જાણવામાં નહોતો અને આજે જાણવામાં આવ્યો. તો ગમે તેટલું હું જાણું છું તો જે જાણે છે તે હું છું. અને એ પોતાની શક્તિ કેટલી? તો કે અનંત. તમે આજ નહીં, ગમે તે જન્મની અંદર ગમે તેટલા પદાર્થો આવ્યા હોય એ બધાને જાણે, એનું જાણવાનું કદી અંત પામતું નથી. જેમ આપણે કહીએ કે ખિસ્સામાં મારી પાસે 10,000 રૂપિયા છે તો હું કેટલા વાપરી શકું? 10,000. એટલે જ્યાં જઈએ ત્યાં જોઈએ કે ભાઈ બેલેન્સ હવે નથી. મોબાઈલની વાત કરવી હોય તો પણ જોવું પડે કે બેલેન્સ છે કે નહીં. આ જ્ઞાન માટે કોઈ બેલેન્સ કરું કે સાહેબ આટલા જન્મો સુધી જાણ્યું, આટલે અનંત જન્મારામાં જાણવાનું જ કામ કર્યું જગતને, હવે બેટરી ખલાસ છે એવું ખરું? જગતમાં જે જે નવા સંશોધનો થાય, આપણા તો કેટલા જન્મરા ગયા અને થશે, જેટલા જન્મરા પછી આવતા જન્મમાં પછી આપણે કે પેઢી આવતી પેઢીને તો આવું કંઈક નવું દેખાશે, એ પેઢીમાં તું નહીં હો, આવતી પેઢી આવતી પેઢી એને તો પછી આમ હશે નહીં તો આમ ઉડશે નહીં એને તો પછી આમ, એ બધું બરાબર, પણ અત્યારે તું ક્યાં આવીશ? અરે હું જ આવતી પેઢી છું અને હું જ જૂની પેઢી છું. અનાદિ અનંત અજન્મ અવિનાશી એવો આત્મા એને જૂની પેઢી શું ને નવી પેઢી શું. તો જેટલું સંશોધન થશે એ જાણનારો પણ હું જઈશ અને ક્યારેક સંશોધન કરનારો પણ. આવું મારું અનંત જ્ઞાન સ્વરૂપ છે, અનંત દર્શન સ્વરૂપ છે, આ મારું સ્વરૂપ. આટલી જબરજસ્ત પોતાના આત્મ મહત્વની ચિંતન થાય, અનુપ્રેક્ષા થાય તો અનુભવ થાય. બધું લખી લખી લખીને જ્ઞાની એક વાક્ય લખે છેલ્લે કે હું માત્ર અનુભવ સ્વરૂપ છું, હું તમને શું સમજાવું, બીજું કહીએ કેટલું કેટલું કહેવું મારે તમને, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન. જો શું કહેવું, એટલે એક વસ્તુ કહી શકાય, હું માત્ર અનુભવ સ્વરૂપ છું. કેવું જબરજસ્ત વાક્ય છે. શું કરવું એની ચિંતા કર્યા કરે, પણ અમારે શું કરવું ને, આ કોઈ આમ થાય ત્યાં મૂકને લપ, તું એકવાર પગ વાળીને બેસી જા, બહિરાતમાં પણ બંધ કર. બહિરાત્મા દશામાં આ એકય વસ્તુ સંભવિત નથી. બહારના જગતનું વિસ્મરણ થયા સિવાય સતની પ્રાપ્તિ થવી અસંભવિત છે. આપણે બહારનું જગત ઊભું રાખીને આત્મા મેળવવો છે, બરાબર છે? બાહ્ય જગત, એના સંબંધો, એના સંયોગો, એનો સંગ, એના પદાર્થો, એ બધું અકબંધ રાખીને એમાં કાંઈ ફેરફાર થવો ન જોઈએ. અને મને આત્મા એટલે આત્મા નામનો કોઈ પદાર્થ હતો નો એનું જે કાંઈ વિવેચન થયું એ બધું મને યાદ રહી ગયું. સ્વાધ્યાયમાં આ વિચારો, ચિંતનની આ દિશા પકડો. અંતર્મુખતા એ કેવી અવસ્થા છે. 299માં એટલા માટે કૃપાળુદેવે કીધું કે લક્ષ્ય રાખો, બધું સમજાશે, શું કરવું એ સમજાશે અને સમજાતું જશે. શું લક્ષ્ય રાખો, જગતનું વિસ્મરણ અને સતના ચરણ મારે. આત્મા એ સત છે, આત્મા એ સત છે. આખો પત્ર સતની વ્યાખ્યા આપી છે, જુદી જુદી દ્રષ્ટિકોણથી આપી છે. જેમ પહેલામાં કહ્યું કે સતમાં લીન એવા પુરુષો એ અપ્રતિબદ્ધ છે, અપ્રતિબંધ છે, ને નથી દ્રવ્યનો, ક્ષેત્રનો, કાળનો કે ભાવનો. સર્વદ્રવ્યથી, સર્વક્ષેત્રથી, સર્વકાળથી અને સર્વભાવથી જે સર્વ પ્રકારે, અમુક રાખવાનો ને અમુક નહીં, સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજ સ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને પરમ પુરુષ પ્રભુ સદગુરુ, આ સદગુરુની ઓળખાણ. આ વસ્તુ સમજાતી નથી, આ લક્ષણ સમજાતું નથી, આ દશાની ઓળખ સમજાતી નથી, તો સદગુરુને આપણે પૈકડા હોય શું પૈકડા. આ સત્પુરુષનું સ્વરૂપ છે, જે સૌભાગભાઈને છેલ્લા પત્રમાં લખ્યું હતું, બનારસી દાસજીનું પેલું પદ, એ સત્પુરુષનું સ્વરૂપ છે, પરમ પુરુષ દશા વર્ણન. આ સત્પુરુષનું સ્વરૂપ છે. માર્ગ મળવામાં 194માં કીધું કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર જે વિચરે છે, નિરંતર વિચરે છે, ક્યાંય પ્રતિબંધ નથી એને. અપૂર્વ અવસરમાં ગાયું કે દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધ, વિચારવું ઉદયાધીન પણ વિતરલો છું. કેવી અદ્ભુત દશા છે ગુરુની! આવી આંતરિક દશાવાળો સક્ષમ પુરુષ, તાકાતવાન પુરુષ આપણને આત્મા આપી શકે. માટે આત્મસિદ્ધિમાં કહ્યું કે તે તો પ્રભુએ આપ્યો. આપણે તો જે આપણને આપવા વાળો છે એને જજી નથી મળ્યું કે કાકા હજી હું ગોતું છું, તું ક્યાં મારી પાસે માગસ, અમને ક્યાં મળ્યો છે. આપણે તો ધર્મના નામે પણ પાછા ફંટાઈ જઈએ છીએ, ભ્રાંતિમાં ચડી જઈએ છે. આત્મભ્રાંતિ સમરોગ નહીં. આ પત્ર જો બરોબર લક્ષમાં લેવાય તો આત્મભ્રાંતિ તૂટી જાય. પોતે જ પોતાની કરે છે. અને પાછો આત્માને જાણી શકે એવો કોણ છે? પોતે જ. આત્મા જણાય કોને? પોતાને. બીજાની અંદર કહ્યું છે કે આવા જ્ઞાની પુરુષોનું પરાક્રમ કેવું, તો એને બધા દ્વંદ્વથી અભાવ કહે છે. શુદ્ધ ચૈતન્ય સ્થિતિમાં નિર્વિકલ્પતા અને નિર્દ્વંદ્વતા આ જ્ઞાની પુરુષનું લક્ષણ છે. ત્રીજામાં ઉદાહરણ સાથે કહે છે કે વસ્ત્ર અને દેહ, એમ દેહ ને આત્મા, જીવન અને મરણ બધું જ જેને ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અપૂર્વ અવસર એનું લક્ષણ આપે છે કે બધું જ સમાન છે ને, ક્યાંય એ પ્રકારનો ક્યાંય વિષમ ભાવ આવતા નથી. વસ્ત્ર જેમ ઉતારવાનું એટલા માટે બહુ સરસ વાત કરે છે કે દિગંબરનો એકાંત પકડાઈ જાય તો એને ખબર નથી કે શરીર છે એ પણ આત્મા ઉપરનું વસ્ત્ર જ છે. ઉતારી નાખ, તારે તો આત્મા જોઈએ છે ને. કોઈ પણ જાતનું આવરણનો જે જો સૂતરનો તાતણો ન જોઈએ તો આંતરડાને નસો જોઈએ, હાડકા જોઈએ, એ ખોટા છે. નાડીઓ બધી શરીરની છે, એ ધરીને જ બેઠો છો, પણ એ નાડી તું છો? આત્મા ઉપરનું આવરણ ખરું ને. તો જો સૂતરના તાતણાનું આવરણ ન જોઈએ તો લોહીની નાડીનું આવરણ જોઈએ? સમજ નથી પડતી. શુદ્ધ ચૈતન્ય તરફ દ્રષ્ટિ નથી જતી કે અરૂપી છે, અરૂપીને દેહનું રૂપ એ પણ એનું આવરણ છે. આત્મા અરૂપી છે તો શરીર કેવું છે? રૂપી. દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રશ્ય. જડ પણ છે, રૂપી પણ છે, દ્રશ્ય છે, દેખાય છે. આત્મા ક્યાં દેખાય છે? આટલું સ્પષ્ટ આત્મસિદ્ધિની અંદર કૃપાળુદેવે ન્યાય આપ્યા છે આ વસ્તુ સમજાવવા માટે. પણ જીવ બહુ જ ઓછી બુદ્ધિએ અને અહમભાવથી સાંભળે, સ્વચ્છંદથી વિચાર કરે, એટલે જે મગજમાં પોતાને ગમતું બેસાડી દે અને એમાંથી કોઈ દી છૂટે નહીં. જેમ કરોડીઓ પોતાની જાળમાં ફસાઈ જાય અને પછી નીકળી ન શકે, એમ જ જગતના જીવો ધાર્મિક મત અને માન્યતાના નામે જે ભંગ જાળમાં પકડાઈ જાય છે. દેવા દી ગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન, માને નિજ મત વેશનો અગ્ર મુક્તિ. આ કેના લક્ષણ કીધા? મતાર્થીના કીધા. અને હોય મતાર્થી તેહને થાય ને આત્મલક્ષ નહીં થાય. હજારો વર્ષો સુધી તપ કર્યા કરો, એક પગે ઉભા રહ્યો, દિગંબર પણ એ પહાડ ઉપર તપો, જે કરવું એ કરો. સત સ્વરૂપનું યથાર્થ વેદન થયા વિના, અનુભૂતિ થયા વિના એ સ્વરૂપ સાથેનું તન્મયપણું નહીં થાય. પછી ચંદ્ર ભૂમિની વાત કરે છે. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે. અંધકાર અમાસની રાત્રિનો છે તો બધું દેખાય છે, ભૂમિને પ્રકાશનાર કોણ છે? તો કે ચંદ્ર. પણ એ ચંદ્ર ભૂમિરૂપ થતો, વિશ્વરૂપ થતો નથી. એમ આ ચૈતન્ય આખા જગતને પ્રકાશે છે. આપણી આ સત્તા છે, આપણે આ બધું જાણી શકીએ છીએ. જે જે વસ્તુ નવી થાય, આપણે કે કહો રાજકોટ તો કેટલું બદલાઈ ગયું 50 વર્ષમાં, જુઓ તો ખરા, અહીંયા કાંઈ નહોતું ને અહીંયા આ હતું. આને જાણનાર કોણ છે? તારી ચૈતન્ય સત્તા છે, હજુ બદલાય ને હજુ બદલાશે, ગમે એટલું થશે ને, એને જાણી શકે કોણ? કોઈ એમ કહે કે તને હવે તારાથી નહીં જણાવે, બીજો અવતાર લે તું, અથવા બીજાને બોલાવ, હવે તું તો હતો નહીં, આ મૂળ રાજકોટ કાંઈ ને અત્યારે કાંઈ. અરે આ જાણનાર બેઠો છે, સદા સદૈવ સનાતન સમગ્ર વિશ્વને પ્રકાશનાર, સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો ગુણ જેને વિશે છે એવો આત્મા છે હોવાનું પ્રમાણ છે. પેલું પદ કીધી વિચાર્યું કે સ્વપર પ્રકાશક પણ છે એનામાં, જેમ પરને પ્રકાશે છે. કોઈ પણ વસ્તુ હોય તો કે અહીંયા કંઈક પડી છે, કંઈક છે, ભલે દર્શન બોધ છે સામાન્ય, પછી જ્ઞાન બોધ એ પછીનો વિષય છે, પણ એને ખબર પડે કે કંઈક છે, સમથિંગ ઇઝ ધેર, કોઈ પદાર્થ છે, કોઈ વસ્તુ છે, કોઈ અસ્તિત્વ છે, એ જાણનાર કોણ? પોતે. આ ગુણ એનો પર પ્રકાશક ગુણ, એટલે કોઈ જગ્યાએ આપણે કહે કે હવાની અંદર પણ કંઈક અત્યારે જીવડા દેખાય છો, કોથમાં દેખાય છે, કોણે જાણ્યું? આ પર પ્રકાશક શક્તિ તારી છે કે ક્યાંક જરાક કંઈ થયું કે તરત તને ખ્યાલ આવ્યો કંઈક લાગે છે. ખાદ્ય પદાર્થની અંદર ખોલે અને તરત જ એને એમ થાય કે આની અંદર લાળ થઈ ગઈ છે. લાળ કોને જોઈ, કોને જાણી? ફૂગ થઈ ગઈ છે, એની વાસ બદલાઈ ગઈ છે, એ પદાર્થ વિરસ થઈ ગયો છે, ચલિત રસ હોવાને કારણે કે ભાઈ આમ કરીને કે હવે આ નહીં લેવાયો, લેશો નહીં. પર પ્રકાશક પણ છે એનું, ક્યારેય લુપ્ત થતું નથી. જેટલું પર પ્રકાશક પણ સ્પષ્ટ છે, એથી વધારે સ્પષ્ટ એનું સ્વપ્રકાશક પણ છે. અને છતાં એ જ લક્ષ્મણ કેટલું, એક પત્રમાં એક પેલું પદ સમજાવ્યું છે કૃપાળુદેવે, એની વિચારણા કે પર પ્રકાશક જેટલું સ્પષ્ટ છે એમાં કોઈ વિકલ્પ નથી, એમાં કોઈ પ્રશ્નો નથી. હા હા, મને બધું જ પકડાય, વાત સાવ સાચી છે, એટલું જ સ્વપ્રકાશક પણ છે. તારું સ્વપ્રકાશક પણ એટલું જ ત્યાં વિદ્યમાન છે. જ્યારે પર પ્રકાશક પણ વિદ્યમાન છે ત્યારે, કારણ કે પર પ્રકાશક પણ કેને કારણે છે? સ્વને કારણે છે. પ્રતિબિંબ દર્પણમાં રહેલું એ જોનાર કોણ છે? તો એ જાણનાર છે. તો ગમે ત્યારે ઉર્ધતા પ્રશ્ન યાદ આવે છે, સમતા રહેતા ઉર્ધતા, ઉર્ધતામાં દરેક વસ્તુની જાણકારી થાય છે ત્યારે સાબિત થાય છે કે એને જાણનાર વિદ્યમાન છે. એની ઉપસ્થિતિ વિના કોઈ વસ્તુ જગતની જાણી શકાતી નથી, અને ઉર્ધતા કહેવાય. આનો અર્થ પરમ કૃપાળુ દેવના પત્રથી જ આ કહેવાતા વિદ્વાનોને સમજ પડી. સોનગઢના ચોપડાઓ વાંચજો, ખબર પડશે. સાવ સાદા અર્થ કરીને ચલાવ્યું છે બધું. સંપ્રદાય ચાલે એટલે સમતા, એટલે સમપણું. કૃપાળુ દેવ કીધું કે સમપણું નહીં, પ્રદેશનું સમપણું કીધું છે. ઉર્ધતાની અંદર કીધું કે આ બધું ઉર્ધ છે, એટલે બધું જે છે એ બધું દેખાય છે. અને એની અંદરની તમે વ્યાખ્યાની વાંચજો બેનશ્રીના વચનામૃતો, ત્યારે લાગશે કે આમાં કાંઈ ઠેકાણું નથી. અને ત્યારે ત્યાં બતાવવા માટે કાનજી સ્વામીની સીડી ત્યાં આવી હતી સોનગઢમાં. અને અહીંયા કીધું કે ઉર્ધતાનો અર્થ શ્રીમદે આ કર્યો છે. અને પછી ગુરુદેવ હતા, એ તો સંત પુરુષ છે ને, એ કે આ અમારા લક્ષમાં નહોતો, આ અર્થ અમારા લક્ષમાં નહોતો, અમને આ ખ્યાલ નહોતો કે કોઈ પણ વસ્તુનો જાણનાર એની વિદ્યમાનતા વિના જાણી શકતો નથી. આટલી જબરજસ્ત વાત શ્રીમદે કરી નાખી કે જ્યારે જ્યારે તું જાણે છે, તારું જ્ઞાન ને દર્શન જ્યારે છે, ત્યારે તારી વિદ્યમાનતા છે તો જ એ બધું છે, એ વિના કઈ છે જ નહીં. આવો ઉરતાનો અર્થ એમણે કબૂલ કર્યો કે અમે શ્રીમદના એ પત્રમાંથી જાણ્યો. લખી છે ગાથા કોણે? બનારસી દાસજી. અને સમયસર નાટકો પર જ લખાણી છે, વિષય એમનો છે. છતાં કૃપાળુ દેવને સૌભાગભાઈએ પૂછ્યું આ સમતા રમતાનું, તો કૃપાળુ દેવ એને કીધું લ્યો આ સરળતાથી અમે તમને સમજાવીએ. તમે વિચાર તો કરો, કોક વાર કંઈક વિચારો થી આપણે ત્યારે એમ થાય કે કયા પુરુષના આશ્રયે બેઠા છે. અને ઘણી વાર તો એવું મગજની અંદર ભ્રાંતિ છે કે જાણે અહીંયા છે, જાણે બહુ ઊંચું તત્વજ્ઞાન ત્યાં છે. ધૂળ છે ઊંચું તત્વજ્ઞાન બ્રહ્મારીઓમાં, આનાથી શ્રેષ્ઠ તત્વજ્ઞાન તમને જગતમાં જોવા નહીં પડે. એના નામે ચડે આપણે કોઈ અભિમાનની વાત નથી, પણ કૃપાળુ દેવ કહે છે અનંત જ્ઞાનીનો આ નિશ્ચય છે. એમણે એક વાક્ય લખ્યું છે કે જ્ઞાનીના એક વાક્યમાં અનંત આગમો રહ્યા છે તે શી રીતે? તો એને માત્ર આ સમયના આગમોનું જ જ્ઞાન નથી, અનંતા તીર્થંકરો સમયે થયેલા અનંત આગમો છે એનું પણ જ્ઞાન જ્ઞાનીને વિશે વર્તે છે. એટલે જ્યારે જ્ઞાની કોઈ વાક્ય લખે છે તો આ જન્મની અંદર જ એને જે કંઈ વાંચ્યું છે ને, સાંભળ્યું છે ને, અનુભવ્યું છે એ છે એવું છે? જન્મો જન્મનું જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીધી. આ આત્મસિદ્ધિની એક એક ગાથા, એક એક ચાવી, એક એકની અંદરથી એવું રહસ્ય પદાર્થ ખુલે. પછી ઓલો કે આ 32 આગમ છે ને, આ 45 આગમ છે ને, અને ઓલો કે એક આગમ માનતા આ પરમાગમ છે. અરે આ સર્વાગમ છે, તારા પરમાગમને રાખ તારી પાસે, 32 ને 32માં એ રાખો, 45 ને 45 પાસે, આ સર્વાગમ છે. આ અનંત જ્ઞાનીઓના આગમોનો સમાવેશ આની અંદર થાય છે. જ્ઞાનીના એક વાક્યમાં અનંત આગમોનું સમાવેશ થાય છે. એ કેમ રહી હશે એ જો સમજાય તો રે. એ સમજાવવા માટે કૃપાળુ દેવે 398 પત્રમાં શું કીધું કે અમે જે લખ્યું છે તે આગમ જ છે, પછી કોમા, જીનાગમ જ છે, રાગ દ્વેષ અજ્ઞાનથી રહીતપણે આ શબ્દો લખાયેલા છે. હવે અનંત આગમોની અંદરની વાતની સત્યતા શેના આધારે છે? કે એ આગમના રચયિતા રાગ દ્વેષ અજ્ઞાનથી રહિત. અમારો પુરુષ રાગ દ્વેષ અજ્ઞાનથી રહિત છે. એના એક એક વાક્યમાં અનંત આગમોની સાક્ષી છે. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો. અને આ પુરુષ વિતરાગ ધર્મનો પ્રવક્તા છે. કોઈ ગચ્છમાં સંપ્રદાયનો આ પ્રતિનિધિ નથી. આ નથી દેરાવાસી, નથી સ્થાનકવાસી, નથી દિગંબર કે નથી તેરાપંથી. એકેય અમાન્ય સાથે, એકેય પરંપરા સાથે એમણે પોતાની જાતને જોડી નથી, વિતરાગ સાથે જોડી છે. જ્યારે કહેવાયું હશે અનંત તીર્થંકરો, આ જ કહ્યું હશે. ભાષા બદલ હશે કદાચ, પણ આ તો આપણી ભાષામાં. હવે અત્યારે તો આપણી ચોવીસીના તીર્થંકરે જે ભાષામાં કીધું છે એનું આપણને તો ખ્યાલ નથી. તો આપણે ભાગશાળી કહેવાય કે આપણને આપણી ભાષામાં સર્વાગમની ભાષા મળી, ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાની જરૂર નહીં. સરળતાથી સમજાય, પણ એ સમજવા માટે વિશુદ્ધ મતિ અને શુક્લ અંતઃકરણ, ભક્તિભાવપૂર્વકનું, પહેલાં તો કૃપાળુદેવ પ્રત્યે નિર્વિકલ્પતા આવી જવી જોઈએ. હજુ ઘણા ગાંડાઓ મળે છે, વાતો કર્યા કરે. આત્મસિદ્ધિ મારા મન જાય કે હમણાં હું સમયસર વાંચું છું અને આપણે બતાવવા કે તમારાથી હું ઊંચો છું. હમણાં સમયસર મેં કીધું પાછો આવ્યો, આત્મસિદ્ધિ વાંચી લીધા પછી તું અહીંયા ગયો તો પાછો આવ્યો. એનો સ્વીકાર કઈ ખબર નથી પડતી ક્યારે શું. આપણે તો વિચાર કરીએ કે જગતના આટલા બધા વિદ્વાનો, આવા આધ્યાત્મિક કહેવાતા ધાર્મિક પુરુષો આટલા બધા છેછરા છે, હજુ કઈ સમજ નથી. ઈવન આ શ્રીમદની અંદર આપણે આવનારા બધા ઘણી જગ્યાએ જોઈ છે, કાંઈ વાતમાં ઊંડાણ કાંઈ નહીં. પાસે હાથમાં પકડાઈ ગયું તો તું પકડ મીડા, અમે આ વાળાને, અમે તે વાળાને, અમે ઉચ્ચાર અમારું આમને. તમે એક કઈ વાત, કૃપાળુદેવનો બોધ, એનું ગાંભીર્ય, એનો મર્મ, આ કોણ પુરુષ છે એની ઓળખાણ, એને શું કહ્યું છે, તત્વજ્ઞાનની તમારી સમજ કેટલી નીચા લેવલની થઈ જાય છે. અહમ કેટલો કામ કરે છે આપણો, સ્વચ્છંદ કેટલો બધો ઉછળે છે. બહુ મુશ્કેલી છે આ માર્ગમાં ચાલવા માટે. આ માર્ગમાં સાધના વખતે તો અંતર્મુખતા જોઈએ, આ પુરુષના વચનની વિચારણા વખતે પણ અંતર્મુખતા જોઈએ. કેમ કે આ શ્રવણનો વિષય નથી, ધ્યાનનો વિષય છે. સમજાય જ નહીં. મુકુંદભાઈ બેસે છે, વાત બહુ અધુરપ છે એવું લાગે છે. કેમ કે કાલ સવારે કોક મળે લે કે તમે આ નથી વાંચ્યા પરમાગમ, મેં વાંચી લીધા, આત્મસિદ્ધિમાં આવી ગયું બધું. ભાઈ તને ન સમજાય તો હવે તું અભ્યાસ કરજે, મને કેમ છે. આવો વિશ્વાસ, આવો રણકો, આત્મવિશ્વાસ યુક્ત જેમ તેમની અમુક વાત હું તને એની એક એક ગાથા આપી દઉં. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લે, જેમાં ભેદ ન કોઈ, એક પણ ભેદ ન, ભેદ માર્ગ છે. લહે શુદ્ધ સમકિત તે, જેમાં ભેદ ન પક્ષ. આ પુરુષ સંકિતમાં ભેદથી રહિત અને પક્ષથી રહિત થયો છે. તમે હજી ભેદની અંદર પડ્યા છો, જાતિના ભેદમાં છો, વેશના ભેદમાં છો. શું હજી તમારા આ બધા પરમાગમના જ્ઞાનને આપણે કરવું છે. એક આત્મસિદ્ધિને આત્મસાત કરી લીધી હોય, અનંત જ્ઞાનીઓનો, વિતરાગોનો માર્ગ આની અંદર સમાવેશ. એ આ પુરુષે કીધું છે કે નિશ્ચય સર્વે. આવી અત્ર સમાય, અને એ વિચાર કરતા કરતા તો પોતે મૌન થઈ જાય છે. ધરી તો મૌન થયા પછી શું મુંજારો થયો? ઘણી વાર આપણે મૌન થઈ જાય એટલે અકડામણ થઈ જાય, પછી કઈ બોલી નો કે જવાબ ન દઈએ કે નહીં નહીં, સહજ સમાધિ થઈ ગયા જયારે આ બધું, હા બોલતી પણ નથી, આ બધું વિચાર કરે છે ત્યારે સહજ સમાધિ લાગી જાય છે. ઓહો, સહજ સમાધિ. આત્મસિદ્ધિની વિચારણા કરતા, તત્વની વિચારણા કરતા, કૃપાળુદેવના બોધની વિચારણા કરતા સહજ સમાધિ લાગી જાય, બધા સાધનો છૂટી જાય, બધા સાધનો છૂટી જાય. નહીં સંદેહ. કેટલી આપણે જેને કે કોઈ પછીના પેરેગ્રાફમાં જે કહ્યું છે, બસ સમય પૂરો થાય છે, પણ છેલ્લો જે પેરેગ્રાફ કીધો મધુભાઈએ બહુ સરસ કીધો છે, એટલા માટે કે આ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. આત્મચિંતન એકદમ નિર્વિકલ્પ થઈને બેસો, અંતર્મુખ થઈને બેસો, સામાયિક ભાવે બેસો, સર્વ પ્રકારના બાહ્ય વ્યાપારનો પછખાણ લઈને, પરિત્યાગ કરીને, સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. જ્ઞાનીએ તો સૂત્રાત્મક વાત મૂકી છે, સર્વથી એટલે હું જેના તરફ મને મમત્વ છે, જેને મેં મારા માન્યા છે, જેને મેં મારું માન્યું છે, એ સર્વથી સર્વ પ્રકારે મારે એની સાથે સ્નાન સૂતક પણ નથી, અરે આ મારો દેહ પણ મારો નથી, અને ત્રણ કાળમાં પણ મારો નહોતો. જ્યારે દેહાતીતપણાનું ભાન થયું ત્યારે માત્ર અત્યારનો દેહ મારો છે એમ નહીં, અનંત કાળ સુધી ધાર્યો ધારણ કર્યો હતો તો પણ એ દેહથી હું ભિન્ન હતો. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. કેવળ એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ એટલે સદાય ઉપયોગવંત. કોઈ એવો સમય નથી કે મારો ઉપયોગ ચાલુ ન હોય. ક્યાં ઉપયોગ જાય છે એ દશા ઉપર છે, પણ આત્મા ઉપયોગવંત છે. ઉપયોગી સદા અવિનાશ પરમોત્કૃષ્ટ, આનાથી કોઈ ઉત્કૃષ્ટ અવસ્થા નથી. અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવ રૂપ હું છું. સુખ આનું કેવું છે? અચિંત્ય, ચિંતવી નહીં શકાય. જગતના પદાર્થના સુખ ચિંતવી શકાય કે આમાં કેટલું સુખ મળે, જાહેરાતમાં પણ આપે અહીંયા આટલું સુખ મળે, આટલું સુખ મળે, આટલું સુખ મળે. સ્વરૂપનું સુખ અચિંત્ય છે. ઉપમા આપ્યાની જેને તમા રાખવી, અને નહીં તું બતાવી નહીં શકે, ચિંતવી નહીં શકે. એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, શેનું ચિંતન કરું, અનુભવરૂપ છું. બસ આ એક શબ્દ પ્રયોગ છે કે જે આત્માને વ્યાખ્યા કરી શકે કે હું અનુભવરૂપ છું. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો, એને એકેય ડિક્શનરી વર્ણન કરી શકે એમ નથી, એકેય શાસ્ત્ર એનું વ્યાખ્યા આપી શકે એમ નથી. ત્યાં વિક્ષેપ શો, વિકલ્પ શો, ભય શો, ખેદ શો, આ બધી અંદર ચાલતી ધમસાણની અવસ્થાઓ છે. કેટલી બધી ઉત્કર્ષ કે ત્યાં, અને આ જ જીવને સતત હોય છે કે વિક્ષેપ હોય છે, વિકલ્પ હોય છે, ખેદ હોય છે, ભય હોય છે, મારું શું થશે, શું થશે. જરાક શરીરમાં આગું પાછું થાય ત્યાં બધા પરિણામો એકદમ ઊભા થઈ જાય છે. તો ખેંચશો બીજી અવસ્થા, શી મારી શું બીજી અવસ્થા થાય? શરીર તો હું તો નથી જ, તો બીજી અવસ્થા મારી શું થાય? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. એકેય વિકલ્પ મને લાગુ પડી શકતા નથી. પિતા છું, માલિક છું, પંડિત છું, જે માન ડિગ્રી પ્રાપ્ત થઈ છે એ છું. એ કઈ વિકલ્પો? જગતના કોઈ વિકલ્પો અત્યારે લાગુ પડતા નથી. નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું, તન્મય થાઉં છું. મનસુખ ચિંતા ન કરીશ, માને ઠીક રાખજે, હું મારા આત્મ સ્વરૂપના ઉપયોગમાં લીન થાઉં છું. આ સિવાય બીજો કોઈ શબ્દ નથી. વિશ્વાસ
આવતીકાલનો પત્ર 843.